એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવી અસાધારણ સત્યકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે ખરેખર આપણને હચમચાવી દેશે. પુસ્તક છે ઇલિયોન વુ દ્વારા લખાયેલું, માસ્ટર સ્લેવ હસબન્ડ વાઇફ.
હા, અને આ નામ જ કેટલું ઇન્ટ્રિગિંગ છે. માસ્ટર સ્લેવ હસબન્ડ વાઇફ, બધા રોલ એક જ વાર્તામાં.
બરાબર. એલન અને વિલિયમ ક્રાફ્ટ નામના ગુલામ દંપતીની આ વાત છે. અદ્ભુત,
ખરેખર અદ્ભુત. એમણે 1848માં જ્યોર્જિયાથી ભાગી છૂટવા માટે જે રસ્તો અપનાવ્યો એ મતલબ કલ્પના બહારનો હતો.
હા, અને એમની વાર્તા માત્ર કોઈ જૂના જમાનાની વાત નથી, નહીં, આજે પણ એમાંથી ઘણું શીખવા મળે છે.
ચોક્સસ. પ્રેમ, હિંમત, ઓળખ અને અન્યાય સામે કેવી રીતે લડી શકાય એ બધું જ.
સાચી વાત. ઘણીવાર મોટી મોટી ઐતિહાસિક ઘટનાઓ આપણને યાદ રહે, પણ આવી વ્યક્તિગત કથાઓ જે આખી સિસ્ટમને પડકારે છે એ ક્યાંક ખોવાઈ જાય છે.
હા, અને આ પુસ્તક એ જ કામ બખૂબી કરે છે.
તે આપણી સામે મૂકી છે એ લેખિકા ઇલિયોન વુ, એમના વિશે થોડી વાત કરીએ.
જરૂર. ઇલિયોન વુ એક અમેરિકન લેખિકા છે, વિદ્વાન પણ છે. એમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં પીએચડી કર્યું છે.
ઓ, સરસ.
અને એમની ખાસિયત છે પેલું શું કહેવાય, વર્ણનાત્મક બિન સાહિત્ય, એટલે કે સત્ય ઘટનાઓને એકદમ રોમાંચક વાર્તાની જેમ કહેવી.
હા, મેં પણ વાંચ્યું છે એમના વિશે. એમનું પહેલું પુસ્તક ધ ગ્રેટ ડિવોર્સ, એ પણ બહુ વખણાયું હતું, ખરું ને?
બિલકુલ. નેશનલ બુક ક્રિટિક સર્કલ એવોર્ડ માટે ફાઇનલિસ્ટ હતું. એ અમેરિકી ઇતિહાસના એવા પાસાઓ ઉજાગર કરે છે જેના પર લોકોનું ધ્યાન ઓછું ગયું હોય.
એમની લખવાની શૈલીમાં એવું તો શું ખાસ છે? મતલબ ઇતિહાસ તો બીજા ઘણા લખે છે.
ખરી વાત છે, પણ વુની ખાસિયત એ છે કે એક તો સંશોધન ખૂબ જ ઊંડું હોય છે. જૂના દસ્તાવેજો, પત્રો, અખબારો, અને આ પુસ્તક માટે તો એમને ક્રાફ્ટ દંપતીએ પોતે લખેલો પુસ્તક પણ ઝીણવટથી તપાસ્યું છે.
વાહ.
પણ પછી એ માત્ર તથ્યો નથી આપતા, એ પાત્રોના મનમાં ઉતરે છે. એમનો ડર, એમની આશાઓ, એમનો સંઘર્ષ, એ બધું એટલી સહાનુભૂતિથી લખે છે કે આપણને લાગે કે આપણે એમની સાથે જ છીએ.
એટલે એક ઇતિહાસકાર અને એક વાર્તાકાર, બંનેનું મિશ્રણ.
બરાબર. એટલે જ પુસ્તક આટલું પાવરફુલ બને છે.
તો ચાલો હવે સીધા પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર, એનો સાર શું છે, શ્રોતાઓને થોડો ખ્યાલ આપીએ.
ચોક્કસ. તો વાર્તા છે 1848ની. અમેરિકામાં જ્યોર્જિયા રાજ્યના મેકોન શહેરમાં રહેતા એલન અને વિલિયમ ક્રાફ્ટની. બંને ગુલામ છે. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, પણ ગુલામીના કાયદા એમના લગ્નને કોઈ માન્યતા નથી આપતા. એમને ડર છે કે કોઈ પણ દિવસે એમના માલિક એમને અલગ કરી દેશે.
આ તો બહુ દુઃખદ પરિસ્થિતિ કહેવાય.
હા, અને આ જ ડર અને પોતાનો પરિવાર બનાવવાની જે તીવ્ર ઈચ્છા છે એ એમને ભાગી છૂટવા માટે પ્રેરે છે.
અને એમની યોજના, એ જ તો આખી વાતનો હાર્દ છે.
એકદમ. અકલ્પનીય યોજના. એલન, જેમની માતા ગુલામ હતી પણ પિતા શ્વેત માલિક, એટલે એમને ચામડીનો રંગ ગોરો હતો.
ઓકે.
આ વાતનો ફાયદો ઉઠાવીને એમણે વેશ પલટ્યો. કોનો? તો કે એક શ્રીમંત, બીમાર શ્વેત સજ્જનનો. નામ રાખ્યો મિસ્ટર વિલિયમ જોન્સન.
શું વાત છે, એક ગુલામ સ્ત્રી ગોરા પુરુષનો વેશ લે છે.
અને એટલું જ નહીં, એમના પતિ વિલિયમ એ એમના વફાદાર ગુલામ તરીકે એમની સાથે જાય છે.
વિચાર તો કરો, એક કાળી સ્ત્રી ગોરા પુરુષના વેશમાં પોતાના જ પતિને પોતાના ગુલામ તરીકે લઈને મુસાફરી કરે છે. ક્યાં?
ગુલામી ધરાવતા દક્ષિણમાંથી ઉત્તર તરફ, જ્યાં ગુલામી નહોતી, ફિલાડેલ્ફિયા સુધી. લગભગ 1000 માઇલની મુસાફરી.
1000 માઇલ ટ્રેન અને સ્ટીમબોટમાં?
નહીં.
હા, અને 4 દિવસ સુધી સતત ભય, સતત અભિનય, પકડાઈ જવાનો ડર તો માથા પર તોડાતો જ હોય.
હા, તો કોઈ થ્રિલર ફિલ્મ જેવી વાત લાગે છે.
ખરેખર. અને લેખિકા આ સફરનું એટલું જીવંત વર્ણન કરે છે કે આપણને પણ એ તણાવ અને ડરનો અનુભવ થાય.
પણ આ માત્ર ભાગી છૂટવાની વાત નથી, એમ તમે કહ્યું?
ના, બિલકુલ નહીં. આ એમના માટે પોતાની ઓળખ, પોતાની માનવતા અને પોતાના પ્રેમને ફરીથી સ્થાપિત કરવાની લડાઈ હતી.
આમણે આ કરીને એ સમયના અમેરિકામાં પ્રવર્તમાન જાતિ, લિંગ અને વર્ગના જે ભેદભાવો હતા એની પોકળતા સાબિત કરી દીધી.
અને પુસ્તક માત્ર એમના ભાગી છૂટવા પર જ અટકી નથી જતું, ખરું ને? એમના પછીના જીવન વિશે પણ છે?
હા, ખૂબ વિસ્તૃત છે. તેઓ મુક્ત થયા પછી ઉત્તરમાં કેવી રીતે રહ્યા, ગુલામી વિરોધી આંદોલનમાં કેવી રીતે જોડાયા, એમની પ્રસિદ્ધિ, પછી પેલો ફ્યુજિટિવ સ્લેવ એક્ટ આવ્યો એનો ખતરો, એમને ઇંગ્લેન્ડ જતું રહેવું પડ્યું એ વાત, અને છેક ગૃહયુદ્ધ પછી અમેરિકા પાછા ફરીને એમણે જે કામ કર્યું ત્યાં સુધીની વાત છે.
વાહ, આ તો ખરેખર એક મહાગાથા જેવી વાત થઈ. ચાલો તો હવે પુસ્તકની જે રચના છે એ પ્રમાણે થોડું વધુ ઊંડાણમાં જઈએ.
હા, પુસ્તકનો પહેલો ભાગ શરૂ થાય છે મેકોનમાં, એમના ગુલામીના જીવનથી.
એટલે લેખિકા પહેલા એ બતાવે છે કે ગુલામી ખરેખર કેવી હતી, માત્ર શારીરિક નહીં, માનસિક રીતે પણ.
બરાબર. મેકોનમાં ગુલામીની ક્રૂર વાસ્તવિકતાનું ચિત્રણ છે. વિલિયમ કુશળ સુથાર હતા, એલેન સિલાઈકામ અને ઘરકામમાં નિપુણ હતા, એટલે કદાચ ખેતમજૂરો જેટલી શારીરિક સક્તાઈ નહોતી, પણ માલિકી તો માલિકી જ હતી. ગમે ત્યારે વેચી દેવાય, ગમે ત્યાં મોકલી દેવાય.
અને એલેન માટે તો પરિસ્થિતિ વધુ જટિલ હતી, કારણ કે એમની ચામડી ગોરી હતી.
હા, એમના પિતા એમના શ્વેત માલિક હતા. આ વાત એમના માટે પીડાદાયક વારસો બની ગઈ. એમના માલિકની પત્ની એમનાથી ઈર્ષા કરતી, હેરાન કરતી.
આ બધા અનુભવોએ જ કદાચ એમને ભાગી છૂટવાની હિંમત આપી હશે.
ચોક્કસપણે. અને સૌથી મોટો ડ્રાઇવિંગ ફોર્સ હતો એમનો પ્રેમ અને અલગ થઈ જવાનો ભય.
હા, એ વાત પર ભાર મૂકવો જરૂરી છે.
ગુલામ માલિકો માટે ગુલામોના પરિવારનું કોઈ મહત્વ નહોતું. પતિ, પત્ની, મા બાપ બાળકોને ગમે ત્યારે અલગ કરી દેતા. વિલિયમ અને એલેનનો પ્રેમ ખૂબ ગાઢ હતો. એમને પોતાનો પરિવાર શરૂ કરવો હતો, જે ગુલામીમાં સુરક્ષિત રીતે શક્ય નહોતું.
એટલે ભાગી છૂટવું એ માત્ર મુક્તિ માટે નહોતું, પણ પોતાના પ્રેમને, પોતાના પરિવારને બચાવવા માટે હતું.
બરાબર. આ જ વાત એમના પ્રતિકારને વધુ શક્તિશાળી બનાવે છે.
અને પછી આવે છે પુસ્તકનો બીજો ભાગ, પેલી અદ્ભુત યોજના અને વેશપલટો, જીવનભરનો અભિનય.
હા, આ યોજનાની જે ઝીણવટભરી વિગતો લેખિકા આપે છે એ કમાલની છે.
મને હજુ એ વાત પર આશ્ચર્ય થાય છે કે એલેને પુરુષનો વેશ કેમ પસંદ કર્યો, માત્ર ગોરી સ્ત્રીનો કેમ નહીં?
સારો પ્રશ્ન છે. એના મુખ્ય બે કારણો હતા જે લેખિકા સમજાવે છે. એક તો એ જમાનામાં એકલી સ્ત્રી મુસાફરી કરે એના પર લોકોનું ધ્યાન વધુ જાય, શંકા જાય, અને એના પર નિયંત્રણો પણ વધુ હોય.
હા, એ વાત સાચી.
પુરુષ તરીકે મુસાફરી કરવી ઓછી શંકાસ્પદ હતી. અને બીજું, પુરુષનો વેશ, ખાસ કરીને એક શ્રીમંત શ્વેત પુરુષનો વેશ, એમને એક પ્રકારની સત્તા અને વિશેષાધિકારનો આભાસ આપતો હતો જે મુસાફરીમાં રક્ષણ આપી શકે.
ઓ, સમજાયું. અને વેશ પણ કેવો ડિટેલ્ડ હતો?
હા, ખૂબ જ વિચારપૂર્વક. જેમ કે એમણે બીમાર વ્યક્તિનો દેખાવ કર્યો, એટલે ચહેરા પર પાટો બાંધ્યો જેથી દાઢી વગરનો ચહેરો છુપાવી શકાય અને બીમાર લાગે. લીલા ચશ્મા પહેર્યા, એક હાથ સ્લિંગમાં રાખ્યો.
હાથ સ્લિંગમાં શા માટે?
જેથી ક્યાંય સહી કરવાની જરૂર ન પડે, કારણ કે ગુલામોને લખતા વાંચતા આવડતું ન હોય, એટલે જો મિસ્ટર જોન્સન લખી ન શકે તો શંકા ન જાય, એમ કહી શકાય કે હાથમાં ઈજા છે.
વાવ, શું બુદ્ધિ.
અને ટોપ હેટ, સારા કપડાં, આ બધું મિસ્ટર જોન્સનને એક અધિકૃત શ્રીમંત વ્યક્તિ તરીકે રજૂ કરતું હતું.
આ બધું ભજવવા માટે એલનને કેટલી માનસિક તાકાત જોઈ હશે, અને વિલિયમ માટે પણ કેટલું અઘરું હશે પોતાની જ પત્નીના ગુલામ તરીકે વર્તવું.
ખરેખર એ બંનેનો પરસ્પર વિશ્વાસ અને હિંમત અદ્ભુત હતા. આ આયોજન અને તૈયારી પછી શરૂ થાય છે એમની અસલી કસોટી.
પુસ્તકનો ત્રીજો ભાગ, હજાર માઇલની કસોટી, ઉત્તર તરફની યાત્રા, આ ભાગ તો એકદમ રોમાંચક હશે.
ખૂબ જ. ચાર દિવસની ટ્રેન અને સ્ટીમબોટની મુસાફરી, લેખિકાએ એમાં બનેલી કેટલી ઘટનાઓ વર્ણવે છે જે ખરેખર શ્વાસ અદ્ધર કરી દે.
જેમ કે? કોઈ ઉદાહરણ?
હા, એક જગ્યાએ ટિકિટ લેતી વખતે ટિકિટ એજન્ટને શંકા જાય છે કે આ ગુલામ વિલિયમ ખરેખર મિસ્ટર જોન્સનનો છે કે ભાગી રહેલો ગુલામ છે.
ઓહ, પછી?
પણ એલેન મિસ્ટર જોન્સન તરીકે એટલી સ્વસ્થતા અને અધિકારથી વાત કરે છે કે એજન્ટ માની જાય છે. એકવાર તો સ્ટીમબોટમાં જમતી વખતે એલેનને એક એવા માણસ સાથે બેસવું પડે છે જે એમના જૂના માલિકનો મિત્ર હતો અને એમને ઓળખી જવાની પૂરી શક્યતા હતી.
હે ભગવાન, આવી પરિસ્થિતિમાં શું કર્યું હશે એમણે?
એમણે બીમારીનું નાટક ચાલુ રાખ્યું, ઓછું બોલ્યા અને કોઈક રીતે પરિસ્થિતિમાંથી પાર ઉતર્યા.
અને સતત પેલો શ્વેત પુરુષ માલિકનો રોલ ભજવવાનો. લોકો એમને સિગાર ઓફર કરે, દારૂની ઓફર કરે, પુરુષોની મહેફિલમાં બોલાવે.
હા, એ બધું જ. અને એલેન માટે આ બધું કેટલું વિચિત્ર અને ભયાવર રહ્યું છે. એક સ્ત્રી તરીકે અને એ પણ ગુલામીમાંથી ભાગી રહેલી સ્ત્રી તરીકે.
સાચી વાત છે. અને વળી વ્યંગ જુઓ, એક શ્વેત સ્ત્રી મુસાફર વિલિયમની વફાદારીના વખાણ કરીને મિસ્ટર જ્હોનસનને કહે છે કે તમારો ગુલામ કેટલો સારો છે.
બરાબર, આખી યાત્રા આવા ભય અને વ્યંગથી ભરેલી હતી. અંતે બોલ્ટીમોરમાં પણ ગુલામ પકડનારાઓનો ડર હતો, પણ છેવટે તેઓ મેસન ડિક્સન રેખા પાર કરીને ફિલાડેલ્ફિયા પહોંચ્યા.
એક ક્ષણ કેવી હશે, રાહત, અવિશ્વાસ.
હા, પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી. મુક્તિ મળી, પણ હવે નવી લડાઈ શરૂ થઈ.
એટલે પુસ્તકનો ચોથો ભાગ મુક્ત ઉત્તરમાં ભાગેડું, આ શીર્ષક જ બધું કહી દે છે.
બરાબર, તેઓ ફિલાડેલ્ફિયા અને પછી બોસ્ટન ગયા. ત્યાં ગુલામી વિરોધી ચળવળના જાણીતા લોકો જેમ કે વિલિયમ લોઇડ ગેરિસન એમના સંપર્કમાં આવ્યા.
એમની વાર્તા તો ચળવળ માટે બહુ ઉપયોગી થઈ હશે.
હા, એમની વાર્તા ખૂબ પ્રખ્યાત થઈ. એમને સભાઓમાં બોલવા માટે આમંત્રણ મળવા લાગ્યા. પણ આ પ્રસિદ્ધિ જ એમના માટે ખતરો બની ગઈ.
કેવી રીતે?
કારણ કે એમના જૂના માલિકોને ખબર પડી ગઈ કે તેઓ ક્યાં છે. અને બરાબર એ જ સમયે 1850માં પેલો કુખ્યાત ફ્યુજિટિવ સ્લેવ એક્ટ પસાર થયો.
ઓહ હા, આ કાયદા વિશે મેં સાંભળ્યું છે. એને તો ઉત્તરને પણ અસુરક્ષિત બનાવી દીધું, નહીં?
બિલકુલ, આ કાયદા મુજબ ઉત્તરના રાજ્યોના અધિકારીઓ પણ ભાગી ગયેલા ગુલામોને પકડવા અને પાછા દક્ષિણમાં મોકલવા માટે બંધાયેલા હતા. આખો દેશ ગુલામો માટે શિકારનું મેદાન બની ગયો.
તો પછી ક્રાફ્ટ દંપતીનું શું થયું? એમના માલિકોએ એમને પકડવાનો પ્રયાસ કર્યો?
હા, એમના માલિકોએ બોસ્ટનમાં ગુલામ પકડનારાઓ મોકલ્યા. પરિસ્થિતિ ખૂબ તંગ બની ગઈ.
પછી એ લોકો પકડાઈ ગયા?
ના, અહીં બોસ્ટનના નાગરિકો શ્વેત અને અશ્વેત બંને એમની મદદે આવ્યા. બોસ્ટન વિજિલન્સ કમિટી નામની એક સંસ્થા હતી જે આવા ભાગીડુ ગુલામોને મદદ કરતી હતી.
વાહ.
એમણે ક્રાફ્ટ દંપતીને છુપાવ્યા, એમના ઘરની આસપાસ માનવ સાંકળ બનાવીને રક્ષણ કર્યું, એમને હથિયાર પણ આપ્યા. આખો બોસ્ટન શહેર જાણે એમની પડખે ઊભો રહી ગયો. ફેડરલ માર્શલ અને છેક રાષ્ટ્રપતિ ફિલ્મર સુધી વાત પહોંચી.
આ તો બહુ મોટી ઘટના કહેવાય.
હા, અને આ ઘટનાએ સાબિત કરી દીધું કે ઉત્તર કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન નહોતું અને ગુલામીની સમસ્યા માત્ર દક્ષિણની નહોતી પણ આખા રાષ્ટ્રની હતી.
એટલે આખરે એમને અમેરિકા છોડીને જવું પડ્યું?
હા, એમની સુરક્ષા માટે એમને ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યા. ત્યાં ગુલામી નહોતી, ત્યાં એમને સાચી સ્વતંત્રતા અને સુરક્ષા મળી.
અને પછી શરૂ થાય છે પુસ્તકનો પાંચમો ભાગ, દેશનિકાલ, વારસો અને પુનરાગમન.
બરાબર. ઇંગ્લેન્ડમાં એમણે લગભગ 20 વર્ષ ગાળ્યા. ત્યાં તેઓ વાંચતા લખતા શીખ્યા.
ઓહ, એમને વાંચતા લખતા પણ નહોતું આવડતું?
ના, ગુલામો માટે એ પ્રતિબંધિત હતું. ઇંગ્લેન્ડ જઈને એમણે શિક્ષણ મેળવ્યું, 5 બાળકોનો ઉછેર કર્યો.
અને ત્યાં રહીને જ એમણે પોતાની આત્મકથા લખી, પેલી રનિંગ 1000 માઇલ્સ ફોર ફ્રીડમ.
હા, 1860માં. આ બહુ મહત્વનું પગલું હતું, પોતાની વાર્તા પોતાના શબ્દોમાં દુનિયા સમક્ષ મૂકવી. અને પુસ્તક આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બન્યું.
કમાલ છે. અને યુદ્ધ પછી જ્યારે અમેરિકનમાં ગુલામી નાબૂદ થઈ ત્યારે તેઓ પાછા આવ્યા.
હા, અને ક્યાં પાછા આવ્યા? જ્યોર્જિયા, જ્યાંથી તેઓ ભાગ્યા હતા.
શું હિંમત!
ત્યાં આવીને એમણે નવા મુક્ત થયેલા આફ્રિકન અમેરિકનો માટે એક શાળા અને સહકારી ખેતીની સ્થાપના કરી.
મતલબ એમનું જીવન માત્ર ભાગી છૂટવા પૂરતું સીમિત નહોતું, તેઓ આજીવન સ્વાતંત્ર્ય સેનાની રહ્યા.
ચોક્કસપણે, એક અદ્ભુત પ્રેરણાદાયી જીવન.
દેશાઓ આપણે તારવી શકીએ. પહેલો તો મને લાગે છે પ્રેમનો જ છે.
હા, નિશંકપણે. એમના લગ્ન અને પરિવારને બચાવવાની જે ઈચ્છા હતી એ જ આખા સાહસ પાછળનું મુખ્ય બળ હતું. પ્રેમમાંથી જ હિંમત જન્મી.
આપણા ભારતીય સમાજમાં પણ પરિવારનું જે મહત્વ છે એની સાથે આ વાત સીધી જોડાય છે.
બિલકુલ. બીજો મોટો વિષય છે ઓળખનો અભિનય. એલેને જે વેશ ભજવ્યો એણે જાતિ, લિંગ, વર્ગ આ બધા સામાજિક ભેદભાવો કેટલા કૃત્રિમ અને પોકળ છે એ ઉજાગર કરી દીધો.
પાસિંગનો જે કોન્સેપ્ટ છે, એટલે કે પોતાની મૂળ ઓળખ છુપાવીને બીજી ઓળખ ધારણ કરવી, એ અહીં અસ્તિત્વ ટકાવી રાખવાની એક વ્યૂહરચના હતી.
બરાબર. ત્રીજો મુદ્દો છે અમાનવીય પ્રણાલી સામે અદમ્ય માનવતાનો. ગુલામી જેવી ક્રૂર વ્યવસ્થા સામે ક્રાફ્ટ દંપતીની ચાતુર્ય, એમની સ્થિતિસ્થાપકતા, એમનો પ્રેમ, એ બધું માનવ ભાવનાની શક્તિ દર્શાવે છે.
અને ચોથો, જે મને ખૂબ મહત્વનો લાગ્યો, તે પેલો સ્વતંત્રતાનો ભ્રમ.
હા, ફ્યુજિટિવ સ્લેવ એક્ટ અને બોસ્ટનની ઘટનાઓ, એણે બતાવ્યું કે ઉત્તર પણ કંઈ દૂધે ધોયેલું નહોતું. ફેડરલ સરકાર પોતે ગુલામીને ટકાવી રાખવામાં સામેલ હતી. આ વાત ઇતિહાસના સરળ સારા ઉત્તર વિરુદ્ધ ખરાબ દક્ષિણવાળા ચિત્રને પડકારે છે.
અને છેલ્લો મુદ્દો, કથાની શક્તિ, પોતાની વાત કહેવાની તાકાત.
ચોક્કસ. એમનું પુસ્તક પ્રકાશિત કરવું એ સ્વ મુક્તિનું અંતિમ પગલું હતું, પોતાની વાર્તા પર નિયંત્રણ મેળવવું.
આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે મનમાં ઘર કરી જાય, એવા કેટલાક યાદગાર વિચારોની વાત કરીએ.
હા, એક તો એ જ કે એમનો જે વેશપલટો અને ભાગી છૂટવાનો પ્લાન હતો એ પોતે જ ગુલામીના તર્કને તોડનારું એક પ્રદર્શન હતું.
એક કાળી સ્ત્રી ગોરા પુરુષ તરીકે સફળતાપૂર્વક ફરે એ જ સાબિત કરતું હતું કે આ બધા ભેદભાવ કેટલા બનાવટી છે.
બીજો વિચાર, એમના લગ્ન અને પ્રેમ એ જ એમના પ્રતિકારનું કેન્દ્ર હતા. તેઓ માત્ર મુક્તિ માટે નહીં પણ પ્રેમ કરવાના અને સાથે રહેવાના અધિકાર માટે ભાગ્યા હતા.
ત્રીજો, પેલો ઉત્તરની સ્વતંત્રતાનો ભ્રમ. યુએસમાં એ સમયે ભાગેડુ ગુલામો માટે કોઈ સાચો આશ્રય હતો જ નહીં. આખી સિસ્ટમ જ એમની વિરુદ્ધ હતી.
હા, અને ચોથો, પોતાની વાર્તા લખવી. સાક્ષરતા અને સ્વપ્રતિનિધિત્વની શક્તિ, પોતાની કથા પર નિયંત્રણ મેળવવું એ અંતિમ મુક્તિ હતી.
આ બધી વાતો ઇતિહાસની છે, પણ આજે એમાંથી શું શીખવા જેવું છે? આપણા રોજિંદા જીવનમાં એ કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે પહેલી અને સૌથી મહત્વની વાત છે સર્જનાત્મક પ્રતિકારની.
એટલે કે
જ્યારે તમે સીધો સંઘર્ષ ન કરી શકો ત્યારે સિસ્ટમને સમજવી અને એની જ ખામીઓનો, એના જ નિયમોનો ઉપયોગ કરીને પોતાનો રસ્તો કાઢવો. ક્રાફ્ટ દંપતીએ એ જ કર્યું. આ વાત આજે પણ સામાજિક અન્યાય સામે લડવામાં કે પછી વ્યક્તિગત કે વ્યાવસાયિક જીવનના પડકારોનો સામનો કરવામાં ઉપયોગી થઈ શકે.
બરાબર. બીજું, પ્રણાલીગત અન્યાયને સમજવાની દૃષ્ટિ. આ વાર્તા આપણને શીખવે છે કે કેવી રીતે કાયદા, સંસ્થાઓ અને લોકોની માનસિકતા ભેગા મળીને અસમાનતાને કાયમી બનાવે છે.
હા, એટલે આપણે માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પણ આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે.
અને પેલું બોસ્ટન વિજિલન્સ કમિટીનું ઉદાહરણ એ સાચા સાથીપણાનું ઉત્તમ ઉદાહરણ છે.
ચોક્કસ. માત્ર સહાનુભૂતિ નહીં પણ સક્રિય રીતે જોખમ ઉઠાવીને પણ હાંશિયામાં ઢકેલાઈ ગયેલા સમુદાયોની પડખે ઊભા રહેવું.
અને છેલ્લે, પોતાની ઓળખ અને પોતાની કથાને પુનઃપ્રાપ્ત કરવી. સમાજ ગમે તે કહે પણ આપણે કોણ છીએ એ આપણી શરતો પર નક્કી કરવું.
સાચી વાત.
આટલી બધી ચર્ચા પછી જો મને પૂછો કે મને સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ તો એ છે પ્રેમની તાકાત. આટલા ભય અને અનિશ્ચિતતા વચ્ચે પોતાના પરિવારને સાથે રાખવાની એમની જે તીવ્ર ઈચ્છા હતી એ જ એમની હિંમતનું મૂળ હતું. અને બીજો પેલો વેશ પલટો, એની ચાતુર્ય અને એની પાછળનો કટાક્ષ.
અને મારા માટે જે વાત ખરેખર આંખ ખોલનારી હતી તે એક એક ગુલામીની જડ કેટલી ઊંડી અને વ્યાપક હતી. ઉત્તરની સંડોવણી અને ફેડરલ કાયદાની ભૂમિકા. એ સમજવું અગત્યનું છે કે ઇતિહાસ ક્યારેય બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતો, ઘણી ગ્રે એરિયા હોય છે.
બિલકુલ. માસ્ટર સ્લેવ હસબન્ડ વાઇફ ખરેખર એક વાંચવા જેવું અને વિચારવા જેવું પુસ્તક છે. ઇતિહાસ, પ્રેમ, હિંમત અને માનવીય જુસ્સાની એક અદ્ભુત ગાથા.
ચોક્કસપણે દરેક વ્યક્તિએ આ વાર્તા જાણવી જોઈએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપની દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.